આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ હોવાની સાથે સાથે સામાજિક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંધણ ગેસના જોડાણો અપાયા છે, તેમજ હર ઘર જર યોજના હેઠળ 1.25 કરોડથી વધુ પરિવારોને પીવાનું પાણી અપાઈ રહ્યું છે. કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોઝ નિર્મિત ગુજરાતી ફિલ્મ કારખાનું પસંદગી પામી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડર્બનમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યાથી રમાશે અને ભારતના કિરણ જોર્જે કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસને સામાજિક જીવનનો પાયો ગણાવીને કહ્યું છે કે ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ હોવાની સાથે સાથે સામાજિક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. તેઓ આજે દિલ્હીમાં કેન્દ્રીય તકેદારી પંચ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારની ભ્રષ્ટાચાર સામેની કડક નીતિના કારણે ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ કરવામાં મદદ મળશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોજનાના લાભો લાભાર્થીઓના બેંક ખાતામાં આપવા ઈ માર્કેટ પ્લેસ જેવી વિવિધ પહેલો હાથ ધરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટ કર્મચારી સામે તત્કાળ કાયદાકીય પગલાં લેવા જરૂરી છે, જો કે આવા પગલાંઓનો હેતુ સમાજમાં ન્યાય અને સમાનતાની સ્થાપના કરવાનો હોવો જોઈએ. આ પ્રસંગે કેન્દ્રીય તકેદારી કમિશનર પીકે શ્રીવાસ્તવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપી હતી. મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંધણ ગેસના જોડાણો અપાયા છે, તેમજ હર ઘર જલ યોજના હેઠળ 1.25 કરોડથી વધુ પરિવારોને પાઇપ વડે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં એક રેલીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર સમાજના વંચિતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7 લાખથી વધુ પાકા આવાસોનું નિર્માણ કરાયું છે. એવી જ રીતે 7 કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું રહ્યું છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોની વિગતો આપી હતી. આ અગાઉ પ્રધાનમંત્રીએ ધુળે ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આગામી 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના મતદારો ભાજપ શિવસેના એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઈને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે. રાજ્યના સાંગલી જિલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે મહાયુતિ સરકાર રાજ્યના વિકાસ માટે છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે મહાયુતિ સરકારે તેમણે ચૂંટણીમાં આપેલા બધા જ વચનો નિભાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ આરએસએસના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવ્યું છે. ઝારખંડના સિમડેગા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને સત્તા મળે તો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. શ્રી ગાંધીએ ભાજપની આદિજાતિ સમુદાય અંગેની કથિત વિરોધી નીતિની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 13મી અને 20મી નવેમ્બરે 2 તબક્કામાં યોજાશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાનારી કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકોની પેટાચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ જમ્મુ, શ્રીનગર અને કરનાલ ક્ષેત્રમાં ગત ઓક્ટોબર મહિનામાં 49,000થી વધુ પેન્શનધારકોને કર્મચારી પેન્શન યોજના હેઠળ 11 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થા ઈપીએફઓના માહિતી ટેકનોલોજી આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ નવી પેન્શન ચૂકવણી પદ્ધતિનો અમલ આગામી જાન્યુઆરીથી થવાનો છે, જેનો લાભ ઈપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને મળશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોઝ નિર્મિત ગુજરાતી ફિલ્મ કારખાનું પસંદગી પામી છે, જેનું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઈ છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. અર્જન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝાવેદ, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધીચી ઠાકર સહિતના કલાકારોએ અભિનય કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરી શકો છો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 T20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડર્બનના કિંગ્સમીડમાં રમાશે. ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે આ મેચ શરૂ થશે. બંને ટીમો વચ્ચે છેલ્લે જૂનમાં T20 વિશ્વકપના ફાઇનલમાં મુકાબલો થયો હતો. ભારતે 7 રનથી આ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે છેલ્લી T20 શ્રેણી બાંગ્લાદેશ વિરુદ્ધ 3-0થી જીતી લીધી હતી. ભારતના કિરણ જોર્જીએ કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં કિરણે જાપાનના તાકુમા ઓબાયાશીને સીધા 2 સેટમાં પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સ્પર્ધાની સેમીફાઇનલમાં કિરણ જ્યોર્જ અને થાઇલેન્ડના કુંડલાવુત વચ્ચે મુકાબલો થશે. આજે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ પર્વની શુભકામના પાઠવવાની સાથે જ એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં છઠ પર્વ ભક્તો દ્વારા કરવામાં આવતી વિધિઓ બતાવવામાં આવી છે. નોંધનીય છે કે લોક આસ્થાના આ મહાપર્વની શરૂઆત મંગળવારે નહાય ખાયથી થઈ હતી, જે આજે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ સાથે સમાપ્ત થઈ છે. દિલ્હી તેમજ પટના સહિત સમગ્ર બિહારમાં આજે વહેલી સવારથી જ ગંગા નદી તેમજ જુદા જુદા તળાવ અને જળાશય કિનારા પર બનાવવામાં આવેલા છઠ ઘાટ પર ભાસ્કરને અર્ધ્ય અર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભારતીય રેલવેએ છઠ પૂજાની ઉજવણીના સમાપન બાદ પ્રવાસીઓના ધસારાને જોતા 500થી વધુ વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં 2 ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોનના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જિલ્લાના પાણીપોરા સોપોરમાં ત્રાસવાદીઓની હાજરી હોવાની મળેલી બાતમીના પગલે ગઈ રાત્રિએ સલામતી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સલામતી દળો છૂપા સ્થળે પહોંચ્યા ત્યારે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળેથી સંડોવણીજનક દસ્તાવેજો, શસ્ત્ર સરંજામ જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. 2 દિવસ ચાલનારા આ ઉત્સવનો હેતુ વૈશ્વિક અને ભારતીય થિંકટેક કોર્પોરેશન, જાહેર તેમજ ખાનગી કંપનીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, શિક્ષણવિદો તેમજ સંશોધન વિદ્વાનોને દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, લશ્કરી ઇતિહાસ તેમજ લશ્કરી વારસા વિશે માહિતી આપવાનો છે. લશ્કરની ત્રણેય પાંખના વડા CDS જનરલ અનિલ ચૌહાણ, ભૂમિ, જળ તેમજ વાયુદળના પ્રમુખ સાથે આ ઉત્સવનું ઉદઘાટન કર્યું હતું. ઉત્સવની શરૂઆતમાં પ્રોજેક્ટ શૌર્યગાથાનું લોકાર્પણ કરાયું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને આસિયાન દેશો વચ્ચેનો સહકાર સમકાલીન પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ડોક્ટર જયશંકર આજે સિંગાપોરમાં આસિયાન ઇન્ડિયા નેટવર્ક ઓફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધી રહ્યા હતા. ભારત અને આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે બંનેની વસ્તી સંબંધી બાબતો અને વધતી માગ એકબીજાને મદદરૂપ બની શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રનું ચાલક પરિબળ બની શકે છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું છે. આ રમતગમત સંકુલમાં ક્રિકેટ, ફૂટબોલ અને હોકીના ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે ખાસ સુવિધાઓ અપાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ હોવાની સાથે સાથે સામાજિક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંધણ ગેસના જોડાણો અપાયા છે, તેમજ હર ઘર જલ યોજના હેઠળ 1.25 કરોડથી વધુ પરિવારોને પીવાનું પાણી અપાઈ રહ્યું છે. 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોઝ નિર્મિત ગુજરાતી ફિલ્મ કારખાનું પસંદગી પામી અને ભારતના કિરણ જ્યોર્જે કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.